એવી કયા પત્ર માં કહ્યું છે આ હુંપણાના ભાવનું? 522. જ્યાં જ્યાં આ દેહ જન્મ્યો છે અને દેહના પ્રકાર ધારણ કર્યા છે ત્યાં ત્યાં દેહનું અભિમાન એને થયું છે. જો આ ભ્રાંતિ આત્મભ્રાંતિ સમરોગ નહીં, આ આત્માએ અનંત પ્રકારના દેહ ધારણ કર્યા છે, અનેક પ્રકારની યોનિમાં ગયો છે અને ચારેય ગતિમાં રખડ્યો છે, પણ એની ભ્રાંતિ શું છે? તો જ્યાં જ્યાં જે જે પર્યાય ધારણ કરી છે તેને એ પોતે પોતાની આ એની ભ્રાંતિ. એટલે વાત મૂકી કે શું સ્વરૂપ છે મારું ખરું, મારું ખરું સ્વરૂપ શું છે? વિષય અહીંયા આવે છે એ વસ્તુ તત્વનું ખરું સ્વરૂપ. એ ખરું સ્વરૂપ શું છે?
યથાર્થ જેમ છે તેમ.
એ તો પછી આપણે જવાબ જ દઈ દીધા. હવે આપણે જે કીધું છે એમાંથી આપણી સમજ કેળવવાની છે. શું સમજ કેળવવાની છે? આની અંદર આપ્યું છે
જે સ્વભાવ, મૂળ સ્વભાવ જે છે એનું ખરું સ્વરૂપ.
હા, દરેક દ્રવ્ય જગતની અંદર છે. એ દ્રવ્યનું એક સ્વરૂપ એવું છે કે એના પર્યાય પણ થાય છે, એ પર્યાય ઉત્પન્ન પણ થાય છે અને એનો નાશ પણ થાય છે. છતાં ઉત્પન્ન અને નાશની સાથે એનું અસ્તિત્વ, એની હયાતી છે. તો જ એનું ઉત્પન્ન થાય. પર્યાયની ઉત્પત્તિ જો પદાર્થ ન હોય તો ન થાય. તો પદાર્થની પર્યાય તો થયા જ કરે છે. તો પર્યાયની ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, પૂર્વ પર્યાય નાશ થાય છે, નવી પર્યાય ઉત્પન્ન થાય છે. બદલાતી અવસ્થા સતત છે. આ પદાર્થનું ગુણ છે, સ્વરૂપ છે. એ સ્વરૂપમાં એ ક્યારે છે કે એમાં તેની હયાતી છે. એ હયાતી એની છે, માટે જ આ ઉત્પાદ વ્યય છે. આ કોઈ પણ પ્રકારના પદાર્થની અંદર આપણે અનેક પ્રકારની રચનાઓ થાય, મકાનોની થાય, પુલોની થાય, આભૂષણોની થાય, જેટલા પદાર્થ જગતમાં દ્રશ્ય છે ને એ બધા ઉદગળ પદાર્થોની પર્યાયો છે. સાદો દાખલો દેવામાં જ્ઞાનીઓ શું કહે કે સોનાના વિવિધ પ્રકારના આભૂષણોના ઘાટ થયા તો પણ હયાતી કોની છે? તો ઘાટ થાય ને. એક પર્યાય એટલે હાર ઉત્પન્ન થયો, એમાંથી બંગડી થઈ તો હારનો નાશ થયો અને બંગડી ઉત્પન્ન થઈ, એમાંથી વીટી થઈ તો બંગડીનો નાશ થયો, વીટીની ઉત્પત્તિ થઈ. ગમે તે પ્રકારનું લઈએ, સ્ટીલના વાસણો લઈએ, કપડાં લઈએ, કેવા પ્રકારના કેટલા કેટલા પ્રકારના એના ઘાટ ઘડ્યા પછી નામ રૂપ અંત તો હેમ પાસે. એક એક મર્યાદિત આપણને કલ્પના આપી છે કે જેના વ્યવહારથી આપણે પરિચિત છીએ કે ભાઈ એ પદાર્થ નહીં હશે. પદાર્થ જ નહીં હોય તો ઘાટ કેનો ઘડવાનો? મૂળ દ્રવ્ય જો મૂળ દ્રવ્ય હશે તો જ ઉત્પન્ન થાય છે. તો એ અહીંયા કહે છે કે ભાઈ પેલા જગતની અંદરનો નિયમ, અને આ કૃપાળુ દેવે કાવ્ય આપણે પાલિતાનામાં લીધું, જડતે અને ચેતન આ છે જ જગતની અંદર. ચેતન દ્રવ્ય પણ છે અને જળ દ્રવ્ય પણ છે, અને જળ ત્રણેય કાળમાં જળ છે, ચેતન ત્રણેય કાળમાં ચેતન છે, એમાં કાંઈ કોઈ કોઈ પલટે નહીં. તો એ વાત ત્યાં કીધી છે સરસ રીતે કે બધા જ પદાર્થો સાથે રહેવા છતાં કોઈ પદાર્થ પોતાનો સ્વભાવ છોડીને પલટાતો નથી. અનાદિકાળથી વિશ્વમાં કેટલા પદાર્થો છે? એ છ પદાર્થની અંદર જીવ દ્રવ્યના અનંત છે અને પુદ્ગલના અનંતા અનંત છે. બાકી તો એક જ છે અસ્થિકાયથી. હવે એ જે સંયોગ થયો છે એ કહે છે કે આકાશના એક પ્રદેશ ઉપર બધા જ દ્રવ્યો રહેવા છતાં અને અનાદિ કાળથી રહેવા છતાં આ દ્રવ્ય કોઈ મૂળથી પલટાતા નથી, પર્યાયથી પલટાય. આકાશમાં આ બધા પદાર્થો લોકમાં છે, આ લોક છે એ છ દ્રવ્યનો સમૂહ છે. એમાં આ પદાર્થો અનંત કાળથી છે, અનાદિથી છે, પલટાતા રહે છે, પર્યાયો એની પલટાય છે. આ પલટાતા હોવા છતાં, સાથે રહેતા હોવા છતાં, એનું એક મોટું તત્વ સમજવાનું શું કે એ ક્યારેય પોતાનો સ્વભાવ છોડતા નથી. પોતાનો સ્વભાવ છોડ્યા વિના એ પલટાય છે એટલે એની ઉત્પાદ વ્યય થાય છે, પણ એના સ્વભાવમાં કંઈ અદલ બદલ થતો નથી. એટલે એમ કહે છે કે આ જે આપણું પોતાનું, આ હું તો મારું દ્રવ્ય શું છ દ્રવ્યમાં
સંયોગી દ્રવ્ય
જીવદ્રવ્ય, આ જીવદ્રવ્યનું ખરું સ્વરૂપ છે
સંયોગ.
એ વાત પેલા ખરું સ્વરૂપ શું તો કે આત્મારા ગુણો તે આ જીવનો જે સ્વભાવ છે, આ જીવના જે ગુણો છે તે અત્યારે જે વળગણા છે એ ખરું સ્વરૂપ નથી પણ સંયોગી સ્વરૂપ. હવે તમે હવે પકડો કે વળગણા આવી હવે સંયોગી સ્વરૂપ છે તો એટલે પ્રશ્ન કયો કે શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે? કે તમે કહો મારું સ્વરૂપ ખરું શું છે નથી પકડાતું, કેમ કે મારી દ્રષ્ટિ વળગણા ઉપર છે. દેહ છે એ સ્વજન પરિવાર સંબંધ સંયોગ આ બધું પદ સ્થિતિ સમૃદ્ધિ સંગ્રહ પરિગ્રહ એ બધું વડગણા, એ મારા દ્રવ્યનું મૂળ સ્વરૂપ. આ વડગણા બદલાતી જાય કે નહીં? જેમ પર્યાય બદલાય એમ મનુષ્ય પર્યાયની અંદર વડગણાનું સ્વરૂપ જે છે, હવે તે રેન્જમાં હેલો ગયો હતો વડગણા જુદી, પણ વડગણા કરી પણ વડગણા બદલાય કે નહીં? વડગણા બદલાણી ને પોતે તો આ જે સંયોગના સંબંધથી વડગણા છે, સ્વભાવથી વડગણા. તો પોતે પોતાનો આત્મવિચાર કરવો, આત્મવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને આત્મજ્ઞાન વિના આત્મધ્યાન થાય નહીં, અને આત્મધ્યાન એ જ આત્મસિદ્ધિ. પોતાના સ્વભાવમાં સ્થિત રહેવું, પોતાના સ્વભાવમાં કાયમ રહેવું એ આત્મસિદ્ધિ થઈ. સ્વભાવની રમણતા, સ્વભાવમાં સ્થિરતા, એને સ્વભાવની પ્રાપ્તિ થઈ. એ સ્વભાવની સ્થિતિને કહ્યું છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, તો કેવળ જ્ઞાન સ્વરૂપ હોઉં ત્યારે મારી સિદ્ધિ. કેવળ જ્ઞાન વિના આત્મસિદ્ધિ નથી. તો કેવળ જ્ઞાનમાં કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, ત્યારે એને એકેય વડગણા પ્રત્યે કોઈ પણ પ્રકારની મારાપણાની બુદ્ધિ છે. કેવળ પોતે જ્ઞાન સ્વરૂપ છે, કેવળ પોતે ગુણ સ્વરૂપ છે, પોતાના અનંત ગુણો એ જ પોતાના છે, બાકીના બધા સંબંધ છે, બાકીના બધા સંયોગ છે. અને એ સંબંધ અને સંયોગ પર્યાય આધારિત છે. જેવી પર્યાયમાં પલટો બધું પલટાય. તો જીવ જેને નિત્ય બુદ્ધિ રાખે છે તેના પ્રત્યે મોહ કરે છે, આસક્તિ કરે છે, અને એ કરે છે પોતાનું ભાન ભૂલીને કરે છે. પરની અંદર જ્યારે જીવ જોડાય છે, ભ્રાંતિ જ્યારે થાય છે, ત્યારે ભ્રાંતિ એ કે સ્વને ભૂલીને પરનો. જીવનો દોષ એટલો જ કે એક એક વાક્ય બરોબર સમજણમાં લેવું. અત્યારે આપણી સ્મૃતિમાં બહુ સરસ છે કે હું હજી સંકેત આપું ત્યાં તો સડસડાટ ભૂલી જાય. કદાચ મારી ભૂલ થાય પણ તમારી આવડી ગયું છે ને કડકડા. એટલે હવે આપણે સમજવાનું શું છે, હવે આપણી આગળ જે ચાલે છે એની અંદર ભાવધારામાં જવાનું છે કે આ જીવનો દોષ એટલો જ, આ જે કૃપણદેવ વાક્ય કીધું છે કે એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માની લેવું. આ ભ્રાંતિ છે, આ ભ્રાંતિનું સ્વરૂપ છે. અને એ પર કયું? સંબંધમાં છે ને સંયોગમાં છે એ જો. બાકીનું બધું પાછું બધી બહુ જાજુ કરવા જાય ને તો કઈ હાથમાં ન આવે. આ ઘણાને પાછી બહુ લાંબુ વિચારણ કેવું પડી ગયું. પર એટલે આખી દુનિયાને વિશ્વને લોક અરે મૂકી દે, તું તારું કે પર પોતાને કેવું માને છે? જે તારા સંયોગમાં છે, જે તારા સંબંધમાં છે તે. અત્યારે અહીંયા મુંબઈની અંદર કાંઈ હોય તો આપણે શું લેવા દેવા? એ પર હોવા છતાંય આપણને શું એમાં કાંઈ ભ્રાંતિ છે? એટલું જ આ સમજી લેવું કે સંબંધનું જગતમાં જ ભ્રાંતિ છે, સંયોગી જીવનમાં જ ભ્રાંતિ છે. સંયોગ નથી, સંબંધ નથી, તો આપણે અંબાણીનું ઘર એના ઘરે આપણે શું કામ છે? સીતા વિમાળનું છે, કાંઈ આપણને એમાં કઈ ભ્રાંતિ છે કે આ મારું જેવું થાય છે? ભ્રાંતિ રાષ્ટ્રપતિ ભવન મારું જેવી ભ્રાંતિ થાય છે ક્યારેય? આપણા ઘરની છૂટતી નથી, આપણા ઘરની છૂટતી નથી, અને ઓનું કઈ નથી થતું. દુકાનદારની દુકાનમાં તો હજાર કપડા પહેર્યા છે, આપણે કઈ નથી. જ્વેલરી શોપની અંદર દાગીના ઘણા પહેર્યા છે, ત્યાં કઈ નથી થતું. થાય છે ત્યાં જ્યાં મેં મારું માન્યું છે, એ મારા પણ માન્યું તે. એ વડગણા, વડગણા એટલે પોતાનું માનવું, પરને પોતાનું વળગાડી લીધેલું જે ખરેખર તારું. અને એમાંય વસ્તુ કોકને આપી દઈએ તો ભાવ થયો
જોઈ તે પાછો એ જ ઉપજે ભાવ. કોઈને આપી વસ્તુ એને ધારો કે ધારણ કરી તો પાછો આપણને એમ થાય કે આ બી આપી દો.
એ કહું છું ભાવથી, એટલે કીધું જો ખરેખર આપી દીધું હોય તો પછી તેમાં મારા પણ રાખે, એ તોડી નાખે, ભંગાવે, ઘાટ બદલાવે, આનો તો જીવ કપાઈ જાય કે બે આને આપ્યું તો ના તો જો. એક સાડી આપે તો એમ છે કે સચી રાખો, પણ તે આપી દીધી છે ને તો આમ તેરે છે ને તેમ તેરે છે. ભૂખને લપાવે તે આપી દીધા પછી, પણ વળગણા છૂટતી નથી. આને વળગણા કહે, પદાર્થ છૂટે પણ એની સાથેની આસક્તિ ન છૂટે એ વળગણા. પદાર્થ છૂટી જાય પણ પદાર્થ પ્રત્યેની આસક્તિ ન છૂટે, મમત્વ ન છૂટે. દઈ દીધું છે તોય ન છૂટે, આને કહેવાય. એ મમત્વ છે ને સુખ દુઃખ થાય છે, સુખ દુઃખ એમ નથી થતું. મમત્વ છે માટે સુખ દુઃખ થાય છે, અને સુખ દુઃખ થાય છે એ પદાર્થ સાથે છે, આત્માનું સુખ નથી. એ સુખની જ ભ્રાંતિ છે. સુખ દુઃખ થાય છે એ જ મોટી ભ્રાંતિ છે, પરિણામ છે. જે સુખ દુઃખ થાય છે એ સાચું સુખ છે કે આભાસી સુખ છે? સુખાભાસ છે. તો આપણને કે મને સુખ થાય, બસ પદાર્થથી સુખ થાય છે, બુદ્ધિ જ હજી નીકળતી નથી. આ મિથ્યા તો પદાર્થથી મને સુખ થાય તો કે ન થાય. પદાર્થથી સુખ થતું હોય તો એ પદાર્થ જેની પાસે હોય એને થવું જોઈએ.
એનામાં એ ગુણ જ નથી.
પદાર્થમાં સુખ આપવાનો ગુણ ન જ થાય. પણ આપણે કે પણ મારો અનુભવ છે, પણ તારો અનુભવ ને એ જ ભ્રાંતિ છે. કેમ કે જો પદાર્થથી સુખ હોય તો એ પદાર્થ જેની જેની પાસે હોય એને પરમ સુખ હોય, અને જેની પાસે વધારે હોય તો વધારે સુખી હોય. ત્યારે એવું વધારે હોય ને પૂછવા જાય તો કે ભાઈ વાત મૂકી દો.
નિંદ થઈ જતી આવતી
બોલો. તો પછી આપણે કેમ ભૂલ, મૂળમાં ભૂલ થાય છે. મૂળમાં ભૂલ થાય છે કે દ્રવ્યનું, વસ્તુનું ખરું સ્વરૂપ એનો આપણે ક્યારેય વિચાર કર્યો નથી. વાતો કરીશું પણ વિચાર, વિચાર વિના જ્ઞાન ન થાય. આપણે વાતો કરી, સાંભળ્યું ઘણું, વાંચન ઘણું કર્યું, પણ જે જે પદાર્થની વિશેનું સાંભળ્યું, તત્વ વિશેનું, એનો વિચાર કરવામાં ન આવે તો જ્ઞાન ન થાય. કેમ કે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે વિચાર કરવાથી આત્માના કયા ગુણનો ઉપયોગ થાય છે? આ જ્ઞાનથી જ્ઞાન થાય. સાંભળવું એ તો કામથી સાંભળવું, વાંચ્યું એ તો આંખથી વાંચ્યું. વિચાર જયારે કરીશ એનો ત્યારે તારો આત્મા જોડાશે એમાં. નથી એમાં આંખ કામ કરતી, નથી એમાં કાન કામ કરતા, પોતે કામ કરે છે. અને પોતે જયારે જોડાય છે ત્યારે એ જ્ઞાન આત્માનું સ્વરૂપ હોવાને કારણે કેવળ જ્ઞાન સુધીની અવસ્થા પોતે પ્રાપ્ત કરી શકે. માટે ગમે તેટલા ગ્રંથ વાંચે તો પણ કેવળ જ્ઞાન થાય, ગમે તેટલા ગ્રંથ સાંભળે તો પણ કેવળ જ્ઞાન થાય, પણ જ્ઞાનીનું એક વાક્ય વિચારવામાં લઈએ તો કેવળ જ્ઞાન થાય, શક્યતા નહીં થાય. એક વચન થી રૂસતુસ, એક પદાર્થ કે અનિત્ય છે, એક વાદળું જોયું અને વિચાર કર્યો. અને વાદળામાં કયા શાસ્ત્ર છે? છતાં જ્ઞાનીઓ શું કે છે? એક વાદળું જોયું ને કેવળ જ્ઞાન. એક માટીના ઢેફા ઉપર 3 દિવસ સુધી ભગવાન મહાવીરે ધ્યાન કર્યું. કયો ગ્રંથ વાંચ્યો? સમજી લઈએ આપણે કે આપણી ક્યાં, આપણી આખી સાધનામાં ક્યાં ખૂટે છે. આપણે વિચાર જ નથી કરતા. આપણે વાંચન કરીએ, આપણે સાંભળીએ, આપણે ક્રિયા કરીએ, આપણે વિધિ વિધાન કરીએ, આપણે ઊંધા પડી જઈએ. હું આ કરું છું અને તે કરું છું, ધર્મના નામે બધું કરું. ધર્મના નામે તું તારા જ્ઞાનનો વિચાર જ નથી કરતો, તારા જ્ઞાન વડે કાંઈ કરતો નથી. આત્માનો જે ગુણ છે એના વડે કાંઈ કરતો નથી. અને આત્મા જ્યારે પામશે ત્યારે પોતાના ગુણ વડે પામશે કે અન્ય વડે પામશે? તો આ વસ્તુ એવી છે કે ક્યાંયથી કોઈને આપી શકાતી, મેળવી શકાય છે. હું મેળવીશ કેવી રીતે? આજ પુસ્તક સરસ છે પણ હું મેળવીશ કેવી રીતે? મારા વિચારથી, મારા જ્ઞાનથી. પુસ્તક સારું છે તો મને જ્ઞાન થઈ જાય? કુમાર, પુસ્તક સરસ છે તો મને જ્ઞાન થઈ ગયું? તો સાયન્સ નું પુસ્તક હું વાંચી લઉં હું સાયન્ટિસ્ટ થઈ ગયો, અર્થશાસ્ત્ર નું પુસ્તક વાંચી લઉં એટલે હું ઇકોનોમિક્સ થઈ ગયો, ડોક્ટર નું વાંચી લો, સો વોટ? જ્ઞાન પોતાના વિચારથી થાય, આત્મજ્ઞાન આત્મ વિચારથી થાય, વિચાર વિના જ્ઞાન નહીં. આ મૂળભૂત જો પકડે તો કર વિચાર તો પામ. અમે તને કીધું કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, હજી કેવું તો કેટલું કહેવાય, પણ કેટલું કહીએ તને? તું જો વિચાર ન કરવાનો હતો તો બીજી આત્મસિદ્ધિ કહીએ તોય પણ કઈ તને થવાનું? આ અમે જે ગુણો કીધા, આત્મનો સ્વભાવ કીધો, જે પ્રગટ સ્વભાવ કીધો, પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ તને એંધાણ આપીએ છીએ, એના ઉપર તું વિચાર કર. અહીંયા એટલું સરસ છે કે આ લોકની અંદર 6 દ્રવ્યો, પેલા 6 દ્રવ્ય છે, વધારે નથી. જે કઈ છે એનું રૂપાંતર છે, પર્યાયો છે. મૂળ દ્રવ્ય તો, મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ, એક સમયે તે સૌ સમય ભેદ અવસ્થા. આ જે આખું વાત છે, જે કાવ્ય છે, એ કાવ્યની અંદર જ કૃપાળુ દેવે તમામ આ આગમ સાર છે, જે જૈનોનું તત્વજ્ઞાનનું એ ઠાલવી દીધું છે 10 ગાથાની, કે જડતે જડ 3 કાળમાં ચેતન ચેતન હોય, અનુભવથી તેથી, એમાં આવે છે અનુભવથી તેથી જ છે, કે જળ તો 3 કાળમાં જળ છે ને ચેતન 3 કાળમાં જળ. ભલે ગમે ત્યાં ગયો, ગમે તે ગતિમાં ગયો, ગમે તે દેહ ધારણ કર્યા, સંયોગોનો ગમે તેવો પલટો આવે તો પણ ચેતન ચેતન જ રહે ને જળ જળ. બેઝિક વસ્તુ, ખરું સ્વરૂપ વસ્તુનું શું છે? તો કે એનો સ્વભાવ. હવે જેનો સ્વભાવ જળ છે તો જળ જ રહે, કોઈ દિવસ એ ચેતન થાય નહીં. જળ તે જળ 3 કાળમાં કહ્યું ને, એટલે જળ ચૈતન્ય દ્રવ્યનો બંને ભિન્ન સ્વભાવ, એક પણ પામે નહીં. 3 કાળ દ્વય ભાવ, આ દ્વય ભાવ છે, કોઈ કાળે એક પણ થાય નહીં. એના પર્યાય બદલાય, એનું સ્વરૂપ બદલાય, એનું રૂપાંતર થાય, જે થવું હોય તે થાય. એ વાત સમજાવી છે. એટલે દેહ ને આત્મા અનાદિ કાળથી એક સાથે એક જ પ્રદેશે, એક જ ક્ષેત્રાવગાહીપણે રહ્યા હોવા છતાં દેહ તે આત્મા થતો નથી અને આત્મા તે દેહ થતો નથી. પહેલી વાત સમજવાની, જળ ચેતન થતું નથી અને ચેતન જળ થતું નથી. અને એમાંથી પછી પેલા 6 દ્રવ્યમાં 1 દ્રવ્ય ચેતન અને 5 દ્રવ્ય જળ, તો એમાં સ્પષ્ટતા કે છ છ દ્રવ્ય લોકની અંદર અનાદિકાળથી સાથે રહેવા છતાં પણ કોઈ દ્રવ્ય પલટાઈને બીજું દ્રવ્ય થઈ શકતું નથી. આ એક મૂળભૂત, એમાંથી પછી ભેદમાં આવ્યું હવે કે હવે તારું સ્વરૂપ સંયોગી છે, તું ચેતન છો પણ જડની. એટલે હવે આ જીવ અનાદિથી દેહધારી છે, મારે આત્માની ઓળખાણ કરવી છે તો એનો પાયો કે મારો આત્મા છે અનાદિથી એવો એક પણ કાળ ભૂતકાળનો નથી કે જ્યારે આ જીવ દેહ રહીત. એટલે છે નહીં આ શ્રદ્ધા કે ક્યારેય પણ એ દેહ રહીત શરીર રહીત નથી. સશરીરી અવસ્થા એની અનાદિની અવસ્થા પણ સંયોગી છે.
સંયોગી છે એટલે છૂટી શકે
એ પછી આવશે. એટલે અનાદિની છે, સંયોગી છે. આ વાત બેસાડવી છે કે મારું જે સ્વરૂપ છે એ સંયોગી છે, મૂળ નથી. મનુભાઈ, ચિંતનની ધારામાં બરોબર જઈએ અને પકડાય, એકવાર આપણને રૂચિ થાય ને એટલે પછી આમાં એવી એકાગ્રતા આવે, એવી સ્થિરતા આવે. આ ધ્યાન છે, પણ આપ તો ચારેય બાજુ ઉડાઉડ કરીએ છીએ, ક્યાંય સ્થિર રહેતા નથી. એટલે કાંઈ વાત તો હાથમાં આવતું નથી. નક્કી કરીએ કે છ દ્રવ્ય છે, ચેતન ને જળ, અને છ છ દ્રવ્ય સાથે હોવા છતાં જળ ચેતન ન થાય, ચેતન જળ ન થાય. આ વાત બેસી જાય છે તો પછી મારું સ્વરૂપ તો જળ અને ચેતનનો સંયોગ નથી, જળ નથી ચેતન, બે હોવા છતાં એક રૂપ માની લીધા છે. એટલે નવી વસ્તુ ઊભી કરી છે. આપણે શું ઊભું કર્યું? કલ્પનાથી નવી વસ્તુ ઊભી કરી છે કે બેયનું મળીને કંઈક નવું પર્યાય થયો, નવો
નામકરણ થયું,
કંઈક નવું થયું. નવું કંઈ થયું નથી, સંયોગ સંયોગ જ રહે છે. એનું રૂપ બદલાય, એના પર્યાય બદલાય, પૂર્વ પર્યાયનો વ્યય થાય, નવી પર્યાય ઉત્પન્ન થાય, તો પણ સ્વરૂપમાં એ જે છે એ જ રહે છે. મૂળ સ્વરૂપ તો એમને એમ છે, હજી તું એવો ને એવો ચૈતન્ય જ છો. અને બદલાતું શરીર ગમે તેટલા રૂપ બદલાયા તો પણ એ જડ જ છે. આ દેહ ક્યારેય આત્મારૂપ થાય નહીં, આત્મા ક્યારેય દેહરૂપ. હવે મારે મારો વિચાર કરવો છે, આ વાત મારી ભૂમિકા છે વિચારની, કે ક્યારે આ પલટાતું નથી. મૂળ દ્રવ્ય ખરું સ્વરૂપ શું છે? મારું શું સ્વરૂપ છે? મારું ખરું એ જો વડગણા કાઢી નાખો કે પરિહરો એ કાઢી નાખ. કોનો સંબંધ એટલે અજ્ઞાનનો સંબંધ અને પોતાનો છે. જળનું કારણભૂત એમાં ના વર્ગણા જુદી અને આ વળગણા, આ તો વળગવું તે. તો ત્યાં ભૂમિકા આપી દીધી બહુ સ્પષ્ટ. એક પહેલા કાવ્યની અંદર પણ એટલી ભૂમિકા સ્પષ્ટ આપી છે. આ આખા તત્વજ્ઞાનના ગ્રંથો આપણે વાંચીએ છીએ એટલા માટે કે ત્યારે સમજાય કે કૃપાળુ દેવે એ નાની નાની વાતોમાં કેટલો જ્ઞાન સાગર ઠાલવી દીધો છે. આ બીજા ગ્રંથો વાંચી ત્યારે આચાર્યો મથી મથીને આ કહેવા માગે છે, આખો આગમના સાર કરીને. ત્યારે કૃપાળુ દેવે એને 16 વર્ષની ઉંમરે માં કહ્યું કે કોના સંબંધે વડગણા, મારું સ્વરૂપ ખરું શું છે અને કોના સંબંધે વડગણા રાખું કે. તો એને માટે શું કરવું હવે? વિચાર વિચાર કર. આમાં બીજું કાંઈ નથી સાહેબ, હું શું કરું એના માટે? શું કરવું? તો એના માટે બીજું કાંઈ કરવાનું નથી. તું જ્યાં બેઠો છે બેઠો રહેજો, ઉભો થઈ અહીંયા જાઉં, અહીંયા વયો જાઉં, અહીંયા દોડું, અહીંયા દોડું, ક્યાંય જઈશ. માં સ્થિરતા નક્કી કર કે મારું મૂળ સ્વરૂપ ક્યારેય બદલાતું નથી. આ સર્વજ્ઞાના વાક્ય ઉપર મારે વિચાર કરવો છે. અને વડગણા છે એ કેના સંબંધથી છે? તો જળ તો જળ જ છે, ચેતન ચેતન છે. તો જળને સ્ફૂરણા તો જળ સ્વભાવ નહીં પ્રેરણા. કોણ ગ્રહે તે કર્મ? તો વડગણા કોને ગ્રહણ કરી છે? જેને પ્રેરણા છે, જેને ચેતન છે, જેને સ્ફૂરણા છે, જેને વિચાર છે, એને ગ્રહણ કરી છે. કપડાએ મને ગ્રહણ કર્યું છે કે મેં કપડાને, થાંભળાએ મને પકડ્યો છે કે મેં થાંભલાને. સરસ વિચાર પ્રાથમિક ક્રમશ ચાલ્યો જ જાય તો કે છે એના વિચાર પાછો સરસ વાંધો પાછો આવે કે વિચાર કરે ને વિવેક, વિવેક ચૂકી જાય. ક્યાં ચૂકે? વિવેક નો અભાવ. કે એક છોકરો છે, બાપ જુએ છે કે મારો દીકરો છે, બીજો સમજે છે કે યુવાન છે. આ બે ના જ્ઞાનમાં શું ભેદ થયો? વસ્તુ સ્વરૂપમાં. અને ત્રીજો જ્ઞાની જુએ છે કે આત્મા છે, અત્યારે મનુષ્યની પર્યાયમાં યુવાન પર્યાયમાં છે. ત્રણ કક્ષા આવી. બાપને એમ કે મારો દીકરો છે, અને ઓલાનું છે ઓલો કે છે કે આ એક છોકરો છે ભાઈ 25 વર્ષનો મનુષ્ય છે, અને જ્ઞાની કે છે કે એ તો ફરતો ફરતો આવેલો આ એક આત્મા છે, અત્યારે આ પર્યાયમાં વિવેક. ભેદ ક્યાં આવ્યો? બાપને વિવેક નથી ત્યાં. એ મારું પણ નહીં, મારો દીકરો છે, હું કહું છું ને મારો દીકરો છે. બીજો કે છે કે દીકરો કોનો છે? અરે મારે સંબંધ નથી, આ યુવાન છે એટલું જ હું જાણું છું. એનો વિવેક એ છે કે એ પ્રાણી નથી, પશુ નથી, પણ મનુષ્ય છે. ગરડો નથી, પણ યુવાન છે. આ એનો વિવેક. અને જ્ઞાની કે છે કે આ એક નથી, દીકરો નથી, બાપ નથી, આ મનુષ્ય નથી, આ યુવાન કે નથી, આત્મા છે, ચૈતન્ય છે. આ વિવેક, એના વિચાર. બસ આપણે વિચાર કરીને આપણને વિવેક કરવો ને શું વિવેક કરશું? અમે તો બધા વિવેકી જ છીએ, ધૂળ વિવેકી છીએ આપણે બધા. વિવેકી તો જે જે વિચાર આવે એના ઉપર આગળ વધે, જે વિચાર આવે એના ઉપર આગળ વધે. આપણે વિચાર કરીએ કે મકાન છે, પણ મકાન જ છે, પણ આપણે કહેતા મારું જ આવે. જો વિવેક નો અભાવ, તારું નથી, તારું મકાન નથી, તારું મકાન છે એ તારો ભ્રમ અથવા તારી ભ્રાંતિ, અને એની અંદર તારા વિવેક. જો વિવેક જાગે તો એમ થાય કે ભલે વ્યવહારથી આ મકાન મારા નામનું હોય, કર્મના ઉદય અનુસાર આ સંયોગ મને મકાનનો હોય, પણ મકાન મારું હોઈ શકે. આ વિવેક. અને મકાન જળ છે, એ પદાર્થ જ જુદો છે, એની પર્યાય છે. આ મકાન તો મારું હોવા છતાંય એનો જો નાશ થવાનો હોય તો એની પર્યાય બદલાય, તો મારું દસ્તાવેજ એમને એમ હોય ને, મકાન જમીન દોસ્ત થઈ જાય, આખું વળગી જાય, અને દસ્તાવેજ સાબુત ભરતિયું ખીસામાં અને માલ લૂંટાઈ જાય. ભોરાવાળું થાય ને કે માલ લઈ ગયો તો ભલ લઈ ગયો, ભરતિયો તો મારા ખીસામાં છે ને, વેચે કેવી રીતે? આ વિવેક નો અભાવ. આપણે જ વિચાર કરીએ છીએ પણ વિવેક નો અભાવ. જેમ જેમ જીવ અને આ વિવેક જાગે ત્યારે શાંત, શાંત ભાવ નથી ત્યાં સુધી વિવેક જાગે. ક્યારે જીવ ઉતાવળ કરી નાખે છે કે આપણે ક્યાંક ખોટું થઈ ગયું, તારામાં શાંત ભાવ નહોતો, માટે જો જરાક શાંતિથી વિચાર કર્યો હોય તો આવો નિર્ણય લેવાયો અથવા આવું કહેવાયું ન હોત, આવું કૃત્ય થયું ન હોત. ઘણા ઘણા કામો આપણાથી થાય વ્યવહારમાં, ઘણું થઈ જાય, એ બધું સરસ માનીએ, વિચાર ન કરીએ ત્યારે. જ્યારે વિચાર કરીએ ત્યારે એમ થાય કે ખોટું કર્યું, શું જરૂર હતું? આપણે આટલી ઉતાવળ ન કરી હોત તો, આવું ન માન્યું હોત તો, એ તો એનું જે થવાનું થશે, આપણે ડાયા ન થયા હોત તો. આમ તો ગંદ જ થયો છે જયારે રિફર થાય છે ને ત્યારે વિચાર કર, પણ ખરેખર રોજ રોજ, એટલે જ્ઞાની કે રોજ વિચાર કર. આ દિવસ દરમિયાન કૃપાળુ દેવે પુષ્પ માળામાં કહ્યું છે કે દિવસના બધા કાર્યો રાત્રે વિચાર કરે કે આજનો દિવસ કેવી રીતે પસાર થયો, શાંત ભાવમાં થયો, અશાંતમાં થયો, સ્વભાવથી થયો, વિભાવથી થયો, ભ્રાંતિથી થયો કે સ્વરૂપને સમજીને થયો. તો ખ્યાલ આવશે કે એક સમય પણ જાગૃતિ આવી, એક સમય પણ જાગૃતિ આવી નથી, છતાં માને છે કે મારા જેવો સાધક ખબર પડે ક્યાં છે. હું ઘણું કરું છું, મારું તો લગભગ 8-10 કલાક આમ જ જાય છે. તારા 8-10 કલાક આમાં જતા હોય તો તારો ભવનો નિવેડો બહુ નજીક હોય. બે જ તત્વ સમજી લો, વિચાર કરવાનો છે એ વિવેકપૂર્વક અને શાંત ભાવે, અને શાંત ભાવે વિચાર થઈ શકે એ માટે સાધન આપ્યું સામાયિક, કે પેલા બધી વડગણાને જે તું માંડીને બેઠો છો તારો સંસાર કારોબાર વ્યાપાર બધો સંસારનો, એનાથી પેલા તું પછખાણ લઈ લે. પણ હું કેમ છોડું તો કે જાજીવાર નહીં બે ઘડી, કે કોઈ પણ વસ્તુ મારી નથી એનાથી છૂટો થઈ જા, ખોટું જ છે પણ તું છૂટો થઈ જા, તો એ બધું રાખે એ પછખાણ લે પણ છૂટો થઈ શકે. તો દ્રવ્ય પછખાણ કરે પણ ભાવથી છૂટો થાય. કેટલી બધી આપણી મુશ્કેલી સાધના માર્ગની અંદર આવે છે. જ્ઞાની કહે છે કે તું શાંત, શાંત થયા પછી જે વિચાર થશે એમાં વિવેક આવ્યા વિના રહેશે નહીં, કારણ કે તારું ચિત્ત પરમાં જોડાયેલું છે, છૂટી જાય અને તું તારી રીતે વિચાર કર તો આત્મામાં જ્ઞાન ગુણ છે કે અજ્ઞાન ગુણ છે? તો જ્ઞાન ગુણથી સાચો વિચાર આવે કે ખોટો વિચાર આવે? તો તું શાંત થ તો તમે સાચે જ વિચાર આવે. જીવ માત્રની ગતિ મુક્તિ તરફ છે અને છતાં અવળો હાલે છે, ભવના બંધન કરે છે. તો કૃપાળુદેવી લખ્યું કે અજ્ઞાનમાં આ જીવ કરોડો માઇલ ચાલ્યો જાય છે. અજ્ઞાન વળીએ કરોડો માઇલ ચાલ્યો છે. અરે જરા થોભ, હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી તું જરા કટક, એ જરા કટકવું એને ન ગમે. અટકવાનો પ્રાર્થના કરવાનું કે તો એ બસ બહારમાં જ કરે તો જ પ્રાર્થનાને જામે. શાંત ચિત્તે વિવેકપૂર્વક એ 5 મિનિટ પણ અનુપ્રેક્ષણ ચિંતના કરી શકે, આ દશા છે જીવની. અસ્થિરતાનું પ્રમાણ આટલું છે.
અટકવું નથી, ભટકવું જ
છે. હા, ભટકવું, અટકવું નથી, માટે ભટક સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. જ્ઞાનીઓએ કહ્યું છે કે જીવની સ્થિતિ કેવી છે, તો કે ભાઈ આંધણ મૂકવું હોય એમાં ચોખા નાખ્યા હોય, અને ચોખાની જે સ્થિતિ છે એવી આ આત્માના પ્રદેશોની, સતત એનું સ્પંદન એનું કંપન ચાલ્યા જ કરે છે. કારણ કે આ વ્યાધિનું આંધણ રાખી અને એની અંદર એના આત્માના પ્રદેશ રાખ્યો છે. સામાયિક કર તો તું પેલા એક કરી કે સાવજમ જોગમ પચકખામી, આ બધા જે જોગ છે ને એ સાવજ્ય માટે સાવધ્ય છે, આશ્રવરૂપ છે. એ આશ્રવરૂપ સંયોગોથી પેલા હું મારી જાતને મોકળી કરું છું અને પછી વિચાર શરૂ કર, તો પછી વિચાર આના આધારે થશે કે પોતાના આધારે થશે? તો પોતે જ્ઞાન સ્વરૂપ છે કે અજ્ઞાન સ્વરૂપ છે? તો વિચાર સાચા જ થવાના છે. એટલે કૃપાળુદેવે કેટલું બધું મૂક્યું એમાં, કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, જો કર્યા, જો શબ્દ મૂક્યો, આ જો સમજાય તેવી બધી વાત છે, જો નથી સમજાતો બાકી બધું સમજાય. કન્ડિશન એટલે તો આવે, જો સાથે તો જોડાય, તો સર્વ આપને જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા જાણ્યા નહીં, અનુભવી લઈશ તું. હવે ક્યાં વાંચવાનું ને ક્યાં જાણવું ને ક્યાં યુક્તિ, આગમ યુક્તિ અનુભૂતિ સીધો અનુભવ, બધા જ આત્મિક જ્ઞાન પર, સર્વ આત્મિક જ્ઞાન એના સિદ્ધાંતો જે છે, કેટલા સિદ્ધાંતો છે એ બધા તને તો અનુભવમાં. અને પછી જ્ઞાની કહે છે કે એ પ્રાપ્ત કરવા વચન કોણ, આ તારે જયારે વિચાર કરવો છે ત્યારે કેના આધાર ઉપર તું વિચાર કરીશ? તો વસ્તુના ખરું સ્વરૂપનો વિચાર, વસ્તુનું ખરું સ્વરૂપ જે પામીને જે અનુભવી રહ્યા છે એના વચન આધાર ઉપર. તેહ જેણે, તો એ ખરું સ્વરૂપ જેણે અનુભવ્યું છે એવાના વિચાર ઉપર તું ચાલીશ તો તું પણ પામી શકીશ. અને પરિચિત પોકાર જ કરે છે કે રે આત્મ તારો, જલ્દીમાં જલ્દી કર ભાઈ, ક્યાંય રોકાવા જેવું, ઢીલ કરવા જેવી, સમય ગુમાવા જેવો. ઓળખવું છે કોને? ઓળખવું છે આત્મ તારો. બસ તું તારા આત્માને ઓળખવાનું પેલા કામ કર. હજી આ જીવ બીજાના આત્મામાંથી નવરો થતો ત્યાં સુધી પોતાના આત્માની તો એને કોઈ વાત બેસશે. અને જયારે જયારે કઈ પણ હોય ને એ બીજાના આમ થાય ને, બધાને લાભ થાય, પણ તું તારી તમારું તો જ જયારે જયારે વાત કરે ધર્મમાં કે કર્મમાં, પણ કર્મમાં પોતાને કર્યો એમાં બીજાની વાત, એમાં આપણને શું લાગે? આપણે એવો ધંધો નથી કરવો. લે ત્યાં પોતાની વાત કરે, અને ધર્મની અંદર આવે ત્યારે શું કે આપણે આટલા માટે કરવું છે કે બીજાને લાભ થાય ને, પણ બીજાની માનમાં તને લાભ થાય છે. તો વ્યવહારની અંદર એ પોતાનો સ્વાર્થી થઈ ગયો છે અને પરમાર્થમાં પરોપકારી ગયો છે. એટલે નથી આ પરોપકાર સિદ્ધ થતો, નથી પેલો સ્વાર્થ સિદ્ધ થતો, કેમ કે સ્વાર્થ ભ્રાંતિ છે અને પરોપકાર એ ભ્રાંતિ છે. વ્યવહારમાં પરની વાત, સ્વને ઓળખા વિના પરની વાત કરવી તે અટકવું છે, બીજું શું ભ્રાંતિ છે. આ જીવ અનંત કાળમાં પોતે પોતા સંબંધી વિચાર કરી શક્યો, આવું એક વાક્ય આવે વચના પર. આપણને એમ થઈ ગયા કૃપાળુ દેવના એક વાક્ય આ કેટલા ગ્રંથ વાંચ્યા પછી આવી મતિ આવે, આપણને આવી સમજ આવે કે આ જીવ અનંત કાળની અંદર પોતે પોતા સંબંધી વિચાર કરી શક્યો. આપણને એમ થાય કે કોટકી જવું જોઈએ, આ કહે છે વાત સાચી કે છે કે જ્ઞાની આ સીધે સીધા કોટ ના, આ કહે છે. તો હું અનંત કાળથી પોતા સંબંધી વિચાર ક્યારે કર્યો, પોતાના આત્મા સંબંધી ક્યારે કર્યો? આવું તમે કાંઈ કે જયારે ક્રિયા કરી બહાર હોય તો એમાં હું રચી પચીને રહું છું, આંતરિકમાં તો હું પોતે જ મારામાં સ્થિર થઈ શકતો ને, મારા સંબંધી તો ક્યારેય વિચાર. એટલે અહીંયા અહીંયા વાત મૂકી છે સરસ, આપણે પેલા પેરેગ્રાફની વાત મૂકી છે કે વસ્તુની અંદર બધા સાથે હોવા છતાં, આખો સંસાર સંયોગી હોવા છતાં, એ સંયોગ જે છે એમાં પર્યાયના પલટા થાય છે, પર્યાય વ્યય થાય અને પર્યાય ઉત્પન્ન પણ થાય, પણ મૂળ દ્રવ્ય છે છે એ ઉત્પન્ન થતું નથી, તેમજ તેનો આ સિદ્ધાંત જે ભગવાન મહાવીરે સમવસણમાં ગૌતમને પેલી દેશના માં કીધો, ઉપનેવા દિવે અને ધ્રુવે, ઉત્પાદ વ્યય અને ધ્રુવ, હે ગૌતમ આ જગતનું સ્વરૂપ છે. છ દ્રવ્યો એમાં જ કોઈ નવું ચેતન પણ ઊભું થતું અને એક પરમાણુ પણ નવો ઉત્પન્ન થતો, જે છે અનાદિથી છે અને એની રમત અનાદિથી ચાલ્યા કરે. તો બદલાય છે તો કે પદાર્થ, દરેક પદાર્થ અહીંયા જે છે જેનું અસ્તિત્વ એ પોતાની ધ્રુવપણું કાયમ રાખીને, પોતાની હયાતી કાયમ રાખીને એની અવસ્થામાં બદલ થયા કરે છે, અને એ અવસ્થાની પર્યાય ઉત્પન્ન પણ થાય છે અને વ્યય પણ થાય છે. માટે આમ એક દ્રવ્યમાં ગુણ અને પર્યાય સાથે જોવામાં આવે કે ગુણ છે તો જ પર્યાય થાય, ગુણ વિના પર્યાય હોઈ શકે નહીં. જો ભૂલ ન કરવી, ગુણની જ પર્યાય હોય. અને ઘણી વાર વાતચીતમાં પછી બહુ જે બુદ્ધિમાં જાય ને એટલે પર્યાયને જુદી પડે, અને પછી પર્યાય પર્યાય ક્યાં આવી, પર્યાય દ્રવ્યના અભાવમાં પર્યાય ક્યાંથી લાવ્યો તું, ગુણના અભાવમાં પર્યાય ક્યાંથી આવ્યો છે જ નહીં. તો પર્યાય છે એ તો ગુણની એક અવસ્થા છે, એક હાલત છે, એક સ્થિતિ છે. પર્યાયને પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ, અસ્તિત્વ તો દ્રવ્યનું છે, અને દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય છે. દ્રવ્ય એ ગુણી છે અને ગુણો એનો સમુદાય એ દ્રવ્ય કહેવાય. તો એની બધી બદલાતી છે, દરેક ગુણને પછી પર્યાય છે. એટલે દ્રવ્ય શું છે? અનંત ગુણની પર્યાયનો અસ્તિત્વ છે. તો એ સાથે જોવામાં આવે છતાં દ્રવ્યને ભૂલવું જોઈએ નહીં. બસ આ પર્યાય છે અને આ દ્રવ્ય છે, દ્રવ્ય ત્રિકાળ છે, પર્યાય સમયવર્તી છે, એ બદલાતી જાય છે, અને એમ ગુણની પર્યાય છે, પણ એ ગુણ પાછો શાશ્વત છે, એ ગુણનો વ્યય થતો નથી. બસ નિત્યમાં અનિત્યને ભૂલવું નહીં, અનિત્યમાં નિત્યને ભૂલવું નહીં. આવું વસ્તુનું સ્વરૂપ સમજવું તે વસ્તુનું ખરું સ્વરૂપ છે, અને તેને જ સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે શું? વાત આખી સરસ આવી કે સમ્યક જ્ઞાન કોને કહેવું? તો વસ્તુનું ત્રણેય અવસ્થાનું સ્વરૂપ સમજવું, કે દ્રવ્યથી નિત્ય, પર્યાય ઉત્પન્ન પણ થાય અને પર્યાયનો પાછી ઉત્પન્ન થયેલી પર્યાય કાયમ રહે, અને વ્યય થયેલી પર્યાય કદી પાછી આવે? બધું બરોબર સ્પષ્ટ સમજવું. કૃપાળુ દેવના વચનામૃતની લબ્ધિ તો જ સમજાય કે આપણે બધા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ ને પછી થાય કે જે સિદ્ધાંતો ગૂંથી ગૂંથીને ગ્રંથોની રચના કરી છે એ એના પત્રની અંદર એક વાતમાં અને બોધમાં સામાન્યપણે સાર રૂપે પાછો અને સરળતાથી પણ હવે એને પાછો ઉકેલવા પડે. અને આપણે પાછી મુસીબત શું? સરળ ન ગમે, સરળ ન ગમે પેલા. આ લાઇકિંગ હોય ને દરેક મેં અને માથા પૂછે કઈ સમજાય નહીં તેથી સમજે કે ટોપ વાત કરી. જેથી એને ખબર પડે કે કાંઈ સમજ નથી, દોઢ કલાક પછી કે શું ખંજો હરામ બરોબર કઈ પકડાયું હોય તો, પણ બહાર નીકળીને શું કે અરે આજનો કોઈ સ્વાધ્યાય, અરે કોઈ એને વાત કરી છે કોઈ, આ હા એ આ હા હા કર સમજી લેવું કાને કઈ જીરો છે આ. નહીં તો છે કે બધું બહુ ઘણી વાત હે હા બસ બોલો બાઉન્ડ્રી નો બોલો ને. આ એક આપણો મોટો અવગુણા છે. એટલે કે ક્યારેક જ્ઞાની સાવ સામે હોય તો ન પકડાય, કેમ કે સરળ અને સચોટ એમાં જીવન નથી. એટલે ઘણી વાર જ્ઞાની ને ઓળખવામાં થાપ ખાઈ જાય, જેનો બાહ્ય મહિમા વધારે છે, બાહ્ય વેશભૂષા, બાહ્ય તપ, બાહ્ય આડંબર, બાહ્ય ધામધૂમ ધમાલ, આ હા થઈ ગયો, પતી ગયો, સમજી ગયો, આને ઓળખાણ નથી. આ મુશ્કેલી હોવાને કારણે આપણને ખરેખર સમ્યક જ્ઞાન થતું નથી. આમ તો સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શન થાય હો, પાછું ભૂલ નહીં કરશો. કૃપાળુ દેવે 755માં કીધું છે કે સમ્યક દર્શનનું મહત્વ ઘણું છે. સમ્યક દર્શન તો થયેલા અજ્ઞાનને સમ્યકના રૂપમાં રૂપાંતર કરે છે, પણ થાય ક્યારે? જેથી તને સમ્યક જ્ઞાન મળે તો જ સમ્યક દર્શન થાય. આ સમ્યક જ્ઞાન મળે, સમ્યક જ્ઞાન મળશે તો મારી આ જે શ્રદ્ધાન થશે મારું કે દ્રવ્ય હું અનાદિથી છું, આ મારી સમ્યક સદર્શન, આ મારું સંકેત કે હું આત્મા છું, જડ નથી, બદલાતો નથી, પર્યાય બદલાય છે, આ સમ્યક દર્શન છે આ મારું. પણ થયું છે નથી સમ્યક જ્ઞાન. તો કૃપાળુ દેવે 388ના પત્રમાં શું કહ્યું? જીવ જગતના અભિપ્રાયથી બોધ પામ્યો છે, જ્ઞાનીના અભિપ્રાયથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે છે તેને સમ્યક દર્શન. તો આપણને બોધ તો છે અત્યારે, જ્ઞાન તો છે જ, પણ સમ્યક જ્ઞાન નથી. એટલે આટલું બધું જ્ઞાન હોવા છતાં સમ્યક દર્શન થતું નથી. આપણને એમ થાય કે પુરાણા કાળમાં કેટલી નિરક્ષરતા હતી, લોકો કેટલા અભણ હતા. આજે તો કેટલું જ્ઞાન, સ્કૂલ, એક એક બાળક સ્કૂલે જાય, કેટલી યુનિવર્સિટીઓ દુનિયાભરની અંદર ગ્લોબલ, તમે જાઓ ન જાઓ પોસ્ટલ ઓપન આકાશમાં યુનિવર્સિટીઓ છે અત્યારે તો. છતાં જીવને જગતનો અભિપ્રાય છે આ બધો, એનાથી સમ્યક દર્શન થાય. તો હું ભણ્યો નહોતો એટલે મને સમ્યક દર્શન નહોતું એવું ખરું? પણ તને જો કોઈ પણ જીવ ભણ્યો ન હોય અને એને જ્ઞાનીનો બોધ મળી ગયો હોય તો સમ્યક દર્શન થાય કે નહીં? પછી એને પૂછવું કે કેટલી ચોપડી ભણ્યો છું? આ સ્થિતિ ગાંધીને થઈ હતી.
ભણેલા માટે તેને ઔષધ યાદ નથી, ઔષધ વિચાર ધ્યાન જ્ઞાને આવી ગઈ. પછી કે આ મતિ જ્ઞાન વધારે પાવરફુલ છે એટલે ઔષધ વિચાર ધ્યાન આ બે રાખે.
ગાંધીને પ્રશ્ન થઈ ગયો, પૂછ્યું ક્યાંથી આવો છો, ક્યાં જઈને ભવાની, કેટલું ભણ્યા છે? એના મનમાં થઈ ગયું કે હું બેરિસ્ટર, ઇંગ્લેન્ડથી પાછો ફરું રિટર્ન ફોરિન, ઈ સમાજ ઈ જમાનામાં ફોરિન રિટર્ન બેરિસ્ટર. અને આપ ડોક્ટર પ્રાણજીવન દાસ એમ કહે છે કે આ બહુ જ્ઞાની છે અને આપને એની સાથે જરા સત્સંગ થાય તમે આજે એમને અહીંયા બોલાવ્યા છે, આપ આવ્યા છો. જ્ઞાની આ કે મારા મગજની અંદર તો રાય ભરાઈ ગઈ, પછી વાતચીત પછી ખબર પડી કે જ્ઞાન પુસ્તકમાં એવું એને લખ્યું. કે ત્યારે મને પહેલી વાર એમ થયું કે જ્ઞાન પુસ્તકમાં. તો આપણે પેલા સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન થાય, પણ આપણે પાછો જ્ઞાનનો અર્થ સમજવો જોઈએ કે સમ્યક જ્ઞાન હોય તો જ સમ્યક દર્શન થાય, નહીં તો ન થાય. જગતનો અભિપ્રાય હોય તો ન થાય. દુનિયાનું એજ્યુકેશન શું છે? જગતનો અભિપ્રાય છે. પદાર્થ જ્ઞાન છે પણ જગતના અભિપ્રાય છે. પદાર્થનું જ્ઞાન પણ જ્ઞાનીના અભિપ્રાયથી થવું જોઈએ. આ આપ્યું છે, પદાર્થનું જ્ઞાન જ આપ્યું છે કે જગતમાં છ પદાર્થો છે, પણ જ્ઞાનીના અભિપ્રાય કે છે કે એકેય બદલાતો નથી, એકેય ભળતો નથી, એકેય ભેગો થતો નથી, એકેય જોડાતો નથી. ત્યારે જગતના અભિપ્રાયમાં પૂછીએ કે ના ના એવું હોય કંઈ, આમ ભેળસેળ કરી, આમ લેબોરેટરીમાં આમ કરી, આમ ઇન્જેક્શન આપી દે, આમ થાય તેમ થાય, બધું થઈ જાય, બનાવી દઈએ, પણ કાંઈ થતું. અનંતકાળથી આ જ્ઞાનીનો અભિપ્રાય છે કે જળ તે જળ, ત્રણ કાળમાં ચેતન ચેતન હોય, તું ગમે એટલું કરને જળથી ચેતન નીપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી નથી. સાહેબ સાયન્ટિસ્ટ થાય કે નહીં કોઈને? એટલે તો કે મહાવિદ્વાન હોય તો ન થાય, ન થાય તો ન થાય. આ જ્ઞાનીનો અભિપ્રાય ત્રણ કાળમાં ફરે, વસ્તુનું સ્વરૂપ જે છે તે જ કહે તે જ્ઞાની, અને એ વાત ત્રણ કાળમાં ફરે નહીં. ગમે એટલી દુનિયાની પ્રગતિ થાય, ગમે એટલું વિજ્ઞાન આગળ વધે, જે વધવું હોય તે વધે, એક પણ પામે નહીં ત્રણેય કાળ હોય. કેટલા સૂત્રો! આ સમ્યક દર્શન જો આ શ્રદ્ધામાં બેસે તો, સ્મૃતિમાં બેસે ત્યાં સુધી નહીં. બરાબર છે, થઈ શકે, અને વિચાર વિચાર એનાથી જ કરવો જોઈએ. એટલે કૃપાળુદેવે લખ્યું કે સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઉત્પન્ન થતો. સરસ સમ્યક જ્ઞાન. અને પછી આપ્યા પાંચ જ્ઞાન, તે સમ્યક જ્ઞાન છે. જો સમ્યક જ્ઞાનના પાંચ પ્રકાર છે, આપણે ભૂલ નહીં કરીએ, પાંચે પાંચ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. એમાં પહેલું કયું કયું? મતિ જ્ઞાન. કોને કહેવાય? મન અને ઇન્દ્રિયોની મદદથી થતું જ્ઞાન, આ મતિ જ્ઞાન. ઇન્દ્રિયોની મદદથી જે જ્ઞાન થાય, મનની મદદથી જે જ્ઞાન થાય તે મતિ જ્ઞાન. બીજું કીધું શ્રુત જ્ઞાન. શબ્દો નવા મળ્યા પોતાની મતિથી, પોતે જે નિરક્ષર હોય તેને કંઈ ખબર, નવા શબ્દો મળ્યા, નવું સાંભળવાનું મળ્યું, તો શબ્દો અને એના અર્થ એના વિચારને અનુસારે ઇન્દ્રિય અને મનના નિમિત્તે પાછું જે બોધ થાય, પાછું એ શ્રુત જ્ઞાન. મતિ જ્ઞાન એટલે ઇન્દ્રિયોને વધારે સહાયક બનાવે, અને એનાથી થતું જ્ઞાન તે શ્રુત જ્ઞાન. આજે આપણે કેટલાય પદાર્થોને જાણીએ નહીં, પણ સ્કૂલમાં ભણીએ અને પછી આપણે એને જાણીએ, તો આપણું મતિ જ્ઞાન નબળું હતું બાળકનું, પણ નિશાળમાં ભણીને એનું શ્રુત જ્ઞાન વધે. એ શ્રુત જ્ઞાનથી એનું મતિ જ્ઞાન વિકસિત થવું જોઈએ. શ્રુત જ્ઞાનમાં તો ગોખણ પટી આવી. હા, પણ સાંભળ્યું, પણ એ મતિ જ્ઞાનમાં ફેરવાનું નહીં. ખ્યાલ આવે છે? ભણે ગોખણ પટીથી અને એનું મતિ જ્ઞાનમાં વિકસિત ન થાય. આપણે કે ભણ્યો પણ ગણ્યો, તો ગણવું શું? કે શ્રુત જ્ઞાનથી તે જે નવું લીધું એ તારા મતિ જ્ઞાનમાં ઉમેરો કરવો જોઈએ. પૂરક છે મતિ જ્ઞાન. મારું ઇન્દ્રિય જ્ઞાન છે. આજે દાખલા તરીકે મારી આંખની અંદર મને સોનું જોતા નથી આવડતું, કે હીરો જોતા નથી આવડતું, અને હું કોઈની પાસે ગયો અને બધું શીખો અને એના ભેદ જ્ઞાન શીખ, એના પાઠ ભણ્યો, એ ભણ્યા પછી એ બધું કાંઈ પરિણામ ન પામે તો મારું મતિ જ્ઞાન તો રહેવું રહ્યું, મૂઢ રહ્યું. પણ શ્રુત જ્ઞાન, એ શ્રુત જ્ઞાન હવે મારું મતિ જ્ઞાનમાં પરિવર્તન થઈ ગયું. એ ડોક્ટર થયો તો એનું મતિ જ્ઞાન કેવું? કે તરત ખબર પડે કે આ બીમાર છે, નહીં આ છે તે છે. એ એન્જિનિયર થયો તો તરત ખબર પડે કે આ કન્સ્ટ્રક્શન ટકી નહીં શકે, આ બરોબર નથી. તો આ એનું છે તો મતિ જ્ઞાન જ. પણ શ્રુતથી મતિ જ્ઞાન સમૃદ્ધ થયું. હવે જો માત્ર શ્રુત સ્મૃતિમાં હોય તો ઘણા છોકરાઓ ગોખણિયા હોય, સ્કોલર હોય ને, એ ગોલ્ડ મેડાલિસ્ટ હોય, પણ વ્યવહારમાં ન હોય. શું કામ? મતિ જ્ઞાન એનું જે છે એટલું જ રહ્યું, એ ભયનો ઘણું, પણ મતિ જ્ઞાનમાં કઈ ફેરફાર થયો? ઢનો ઢ જ રહ્યો, ગયણો નહીં. આ ખ્યાલ આવવો જોઈએ, પકડાય છે સુબેખા બેન? મતિ જ્ઞાન પોતાનું બસ ઇન્દ્રિયો જે પ્રાપ્ત થઈ છે,
જ્ઞાનના પ્રકાર જેટલા કીધા છે એ જ્ઞાનની પર્યાય,
આ જ્ઞાનની વધતી જતી પર્યાય, આ સમ્યક જ્ઞાન છે બધા. એટલે એમાં જો કહ્યું પછી શ્રુત જ્ઞાન, અને પછી જ્ઞાનાવર્ણીયનો ક્ષયોપસમ થયો. મતિ જ્ઞાન છે એ જ્ઞાનાવર્ણીયનો ક્ષયોપસમ છે, ન સમજાય? સુલેખા ભાઈ, મતિ જ્ઞાન એ જ્ઞાનાવર્ણીયનો ક્ષયોપસમ છે. મતિ જ્ઞાન એટલે ઇન્દ્રિયોનું જ્ઞાન, ઇન્દ્રિય છે અને ક્ષયોપસમ નથી. તો આંખ છે, દેખી શકતો નથી, કાન છે, સાંભળી શકતો નથી, ક્ષયોપસમ નથી. એના આવરણો ઓછા, જેમ મતિ જ્ઞાન પાવરફુલ, એમ એને એના પૂર્વ જ્ઞાનમાં એના આવરણ, એની લબ્ધિ વિશેષ. દ્રવ્ય ઇન્દ્રિય હોય અને ભાવ ઇન્દ્રિય પણ હોય, એને લબ્ધિ કહેવાય છે, એ લબ્ધિ. તો અહીંયા સરસ વાત કરી કે આ જ્ઞાનો, આ ક્ષયોપસમ કોઈ પણ જાતના સાધન વિના ખૂબ હોય. પોતાની એવી પૂર્વની આત્માનો ઉઘાડ, આત્માનો એટલો ઉઘાડ. તો કે છે કે ઇન્દ્રિયોની મદદ વિના એ દૂરના પદાર્થોને પણ જોઈ શકે, એને અવધિ જ્ઞાન. અને બીજું સામાના મનના પર્યાય, અરૂપી છે, પેલા રૂપીની વાત કરી પછી અરૂપીને, એને પણ જોઈ શકે, તો તે મન પર્યાય જ્ઞાન કહ્યું. અને આ બધું જ પૂર્ણ દશામાં આવે તો કેવું? પણ આ બધા જ જ્ઞાન છે એ આત્માના આધાર ઉપર જો થાય તો બધા જ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. જ્ઞાન પાંચ પ્રકારનું, એ પાંચે પાંચ જ્ઞાન સમ્યક છે, પરોક્ષ અને પ્રત્યક્ષ. બધા જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે, કેમ કે એનાથી સમ્યક જ્ઞાન થાય. આ સમ્યક જ્ઞાનના સાધનો છે, એ જો કરે તો એનાથી ઇન્દ્રિયોથી, મતિથી, સંયમથી, ક્ષયોપસમથી, આ ક્ષયોપસમથી અવધિ જ્ઞાન થાય, મન પર્યવય જ્ઞાન સંયમથી થાય, ચિત્તની નિર્મળતાથી, અને કેવળ જ્ઞાન આવરણ ખસે ત્યારે થાય. આ બધા પાંચે પાંચ જ્ઞાન એ સમ્યક જ્ઞાન. તો આપણે આજે સમ્યક જ્ઞાન એટલે શું એ સમજ્યા, વસ્તુનું ખરું સ્વરૂપ. અને એ સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવામાં તારતમ્યતા એવાવાળા સાધનો, એટલે જ્ઞાનાવરણીયના ક્ષયોપસમથી શરૂ થતું મતિ જ્ઞાન, પછી શ્રુતના આધારથી પુષ્ટ થતું શ્રુત જ્ઞાન, ત્યાર પછી વધારે ક્ષયોપસમ થાય તો એનાથી થતું અવધિ જ્ઞાન, અને એકદમ સંયમમાં જ સ્થિર થાય તો એનાથી થતું મન પર્યવય, અને સર્વ આવરણ નિરાવરણ થાય તો આ બધા સમ્યક જ્ઞાન રહેતા થાય. એમાં ભૂલ ક્યાં થાય છે, અને એમાં ક્યાં ત્રણ જ્ઞાનમાં ભૂલ થાય? એક મતિ, બીજું શ્રુત, અને ત્રીજું વિભંગ. એ અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે, એ મિથ્યા જ્ઞાનના ત્રણ પ્રકાર વિશેની વિચારણા આવતીકાલે.
ટેલિપેથી કે છે, એટલે એક શકના વિચારો કઈ એક ટાઈમે કોઈને બીજી પાર્ટીને થવાય એવું કઈ ટેલિપેથી સમજાય?
હા, હવે એ વિચાર શરૂ કરો.
Thank you.